તારીખ 23/12/1996 શ્રી સમયસાર ગાથા 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 151.
નાનો જ મોક્ષનો ઉપાય છે. જ્ઞાનનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક સ્વરૂપે છે અને એક સ્વરૂપે છે એવું જે જ્ઞાન, તે જ મોક્ષનો ઉપાય છે. એક સ્વરૂપે જે જ્ઞાન છે તે જ્ઞાનનો અનુભવ કરવો, જ્ઞેયનું અવલંબન છોડીને જ્ઞાનનું અવલંબન લેવું, એ એક જ મોક્ષનો ઉપાય છે. એમ આ ગાથામાં આચાર્યશ્રીએ પ્રતિપાદન કર્યું છે. જ્ઞાનમાં ઓછા વત્તાપણોના ઘણા ભેદ છે. મતિ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, ભેદ કેવળ જ્ઞાન પર્યંતના, એવું ઓછા વત્તાપણું પણ જોવાનું નથી. જ્ઞેયોના ભેદો તો જોવાના નથી જ, પણ જ્ઞાનના ભેદો પણ જોવાના નથી એમ કે છે. કેમકે એ બધા જ્ઞાન વિશેષમાં જાય છે. મતિ જ્ઞાન, શબ્દ જ્ઞાન એ જ્ઞાનની વિશેષતાઓ છે. અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન પણ જ્ઞાનની વિશેષતાઓ છે. જ્ઞાનમાં અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થાય, એ જ્ઞેયોની આકૃતિઓ જે જ્ઞાનમાં ગણાય છે તે પણ જ્ઞાનની જ વિશેષતાઓ છે. એ જ્ઞાન વિશેષ છે, પણ જ્ઞાનનું સ્વરૂપ છે એ તો સામાન્ય જ્ઞાન, જે એકરૂપ જ્ઞાન છે એવું છે. હવે પ્રશ્ન એ થાય છે, અથવા જે કાંઈ વિતંબણા છે, સમસ્યા છે, પ્રોબ્લેમ છે, એ પ્રકારનો છે કે બધા સંસારી જીવોને વિશેષ જ્ઞાનનો પરિચય છે, સામાન્ય જ્ઞાનનો પરિચય નથી. અનેક જ્ઞેયોને જાણતો અને વધતું ઘટતું એવું જ્ઞાન, ઘણા જ્ઞેયોને જાણતું, અનેક પ્રકારના જ્ઞેયોને જાણતું અને વધઘટ પામતું એવું જ્ઞાન, એનો પરિચય છે, એનો અનુભવ છે. પરિચય છે એટલે અનુભવ છે, અનુભવ છે એટલે પરિચય છે, પણ જ્ઞાન સામાન્યનો અનુભવ ને પરિચય નથી. આ એક મુસીબત છે, વિતમણા છે, સમસ્યા છે, પ્રોબ્લેમ છે. એનું શું કરવું? જે સ્થિતિમાં ઉભા છે એ સ્થિતિમાં ઉભા છે અને આનાથી એ સ્થિતિ ચાલુ છે, એ એક હકીકત છે. આ પરિસ્થિતિ છે એક વાસ્તવિક હકીકત છે. જ્ઞાન સામાન્ય ઉપર આવવું કેવી રીતે, એમાંથી નીકળીને એ પરિસ્થિતિનો પલટો ખાઈને જ્ઞાન સામાન્ય ઉપર આવવું કેવી રીતે, એ વાત અહીંયા દ્રષ્ટાંતથી આચાર્ય દેવે સમજાવી કે જે સૂર્યના વાદળાના વિઘટન અનુસાર, વિખરાવા અનુસાર એનો પ્રકાશ ગણાય છે, એના ઉપરથી સૂર્યનું જ્ઞાન કરી શકાય. સૂર્યના કિરણો ઉપરથી સૂર્યનું જ્ઞાન થઈ શકે. એમ જ્ઞાનના ભેદો ઉપરથી અભેદ જ્ઞાનનું જ્ઞાન થઈ શકે. કેવી રીતે એક વિચારવા જેવો અથવા પ્રયોગ કરવા જેવો વિષય છે. એના માટે એક બીજું દ્રષ્ટાંત લઈએ તો વધારે સ્પષ્ટ થશે. સ્ફટિક રત્ન છે, એક પારદર્શક પથ્થર છે. સ્ફટિક મણિ જેને કહેવામાં આવે છે, એ પારદર્શક પથ્થર છે. એની ટ્રાન્સપેરન્સી, પારદર્શકતા, એની નિર્મળતાને લઈને છે. હવે એ સ્ફટિક પથ્થર છે, એની પાછળ એક જુદા જુદા રંગનું ચક્કર ગોઠવવામાં આવે. તો ઘડીક એ સ્ફટિક લાલ દેખાય, ઘડીક પીળો દેખાય, ઘડીક વાદળી દેખાય, ઘડીક લીલો દેખાય, ઘડીક કાળો દેખાય. દેખાય છે ને, ચક્કર ફરતું છે અને સ્ફટિકના રંગો પણ ફરતા ફરતા જોવામાં આવે છે. એ બધું શું દર્શાવે છે? સ્ફટિકના અનેક રંગો થયા અને અનેક રંગોથી રંગાયેલો રંગીત સ્ફટિક મણી તમે જોવો છો. એના ઉપરથી જો તમારી નજર ઊંડી હોય, ઊંડી હોય એટલે સ્ફટિકના સ્વરૂપને જોવાની નજર હોય તમારી, તો તમે શું જોશો? કે એની પારદર્શકતાને લઈને આમ થઈ રહ્યું છે. એ જગ્યાએ કોઈ સામાન્ય પથ્થરનો ટુકડો હોય ને એની પાછળ ચક્કર ફરતું હોય, એવું કઈ થાય ખરું કે ન થાય? તો અનેક પ્રકારના રંગો થી રંગાતો એવો જે સ્ફટિક, એના રંગને જાહેર કરતો પણ દેખાય છે અને એની નિર્મળતાને, એટલે રંગ વગરના એના સ્વરૂપને પણ જાહેર કરતો દેખાય છે. રંગ વાળો છે એ તો ચોખ્ખો બધાને નરી આંખે દેખાય છે, એમાં કોઈ અક્કલ દોડાવવાની જરૂર નથી. સ્ફટિક રંગવાળો દેખાય છે તો સીધી નરી આંખે બધાને હોઉં દેખાય છે, બાળકને દેખાય છે. પણ રંગ વગરનું એનું પારદર્શક સ્વરૂપ છે એ જોવા માટે જરાક ઊંડી નજર જોઈએ. એમ અનેક જ્ઞેયોના પ્રતિબિંબોને ઝીલતું એવું જે જ્ઞાન વિશેષ, એ અનેક જ્ઞેયોના પ્રતિબિંબને કેમ ઝીલી શકે છે? કે એનું જ્ઞાન સામાન્યપણું છે. ત્યારે જે જે સામે પદાર્થ આવે તેનું પ્રતિબિંબ એ ઝીલી લે છે. એ શું બતાવે છે? કે મૂળમાં એક પ્રતિબિંબ એની અંદર નથી એમ બતાવે છે. જો કોઈ એક પ્રતિબિંબ ચોક્કસ કાયમ માટે સ્થિર થઈ જાય તો બીજું પડે નહીં, ત્યાં પ્રતિબિંબ આવી શકે નહીં. પણ કોઈ પ્રતિબિંબ ત્યાં ટકતું નથી. જ્યાં અહીંયા પદાર્થ કહેશો તો પ્રતિબિંબ જીવ, પદાર્થ કહેશો તો પ્રતિબિંબ જીવ. તો એ આકૃતિ જે પ્રતિબિંબ રૂપે છે, બિંબની જે આકૃતિ પ્રતિબિંબ રૂપે છે, એને અરીસાના સામાન્ય સ્વરૂપ ઉપર શું અસર કરી છે? તો કઈ નથી અસર કરી. કેટલા પ્રતિબિંબ ઝીલે તો અરીસો ઘસાઈ જાય, કઈ ન થાય. પ્રતિબિંબ ના ઝીલવાથી અરીસાને કાંઈ ન થાય, સામે અગ્નિ રાખો તો અરીસો ઊંડો થાય નહીં, સામે બરફ રાખો તો અરીસો ઠંડો થાય નહીં. એમ તબિયત ગમે એટલી બગડે તો જ્ઞાન ને કઈ થાય નહીં. થાય છે, જોઈ લે થતું હોય તો કઈ ન થાય. જ્ઞાન ઢીલું પડી જાય કે ન પડી જાય, તબિયત ગરમ હોય તો એમ થાય કે આ માણસ ઢીલો પડી ગયો, બોલવામાં ફેર પડે, હસવામાં ફેર પડે, વાત કરવામાં ફેર પડે, અને કોઈ પણ કામ કરવાના મૂડમાં પણ ફેર પડે. એ સામાન્યપણે એવું થાય. પણ જો જીવ એ વખતે પણ સ્વરૂપનો પુરુષાર્થ કરે તો આત્મા બળવાન થાય, આત્મા બળવાન થઈ શકે છે. એનો બહુ જીવંત દાખલો સૌભાગભાઈ માટે. સૌભાગભાઈ 74 વર્ષ આસપાસની ઉંમરમાં હશે છેલ્લે છેલ્લે. એ જમાનામાં તો 70 વટાવે એટલે હાવ માણસ વ્રત થઈ ગયો હોય. વનમાં પ્રવેશે ત્યારથી 51, 52, 53 થી વ્રત દેખાવા માંડે. અત્યારે 60 વર્ષ પછી એટલી ઉંમર નથી દેખાતી. કીધું તો હતું એ જમાનો જેવો હતો. અને એ પોતે પણ છેલ્લા 1-2 વર્ષથી એમને તાવ આવતો હતો. ક્યારેક ઉતરે પણ વળી પાછો તાવ શરૂ થઈ જાય. તાવ શરીરને નબળું પાડી દે, હાથીને હાડ ગાળી નાખે એમ કહે છે ને. વર્ષ દાડો તાવ આવ્યા કરે એટલે એમને વૃદ્ધાવસ્થા, એમને ખાતરી થઈ ગઈ હતી કે હવે આ મંદવાડના ખાટલેથી હું ઊભો નહીં થવા, ઊભો થવાનો અમે નથી, હવે આયુષ પૂરું થવાનું નજીકમાં છે. ને થોડોક એમને ખ્યાલ બી આવી ગયો તો 15 દિવસ લંબાઈ ગયો આયુષ. જેઠો દશમે બે છોડ્યો, જેઠ સુદ દશમ ને એમની ગણતરી હતી, પણ વધ દશમ થઈ. પણ એ વખતનો એમનો પુરુષાર્થ જુઓ તો એમ લાગે કે એમને જુવાની આવી ગઈ છે, વૃદ્ધાવસ્થા જ નથી. અંબાલાલભાઈ સંભળાવે છે તો કરતું મને સંભળાવવા કઈ, મારો ઉપયોગ તને સાંભળવામાં નથી અત્યારે, મારો ઉપયોગ મારા આત્મામાં છે અત્યારે. એવું આત્મામાં ઉપયોગ જોરથી કામ કરે છે એવું જ્ઞાન લેલું. કેવું બોલવા મીને કેવું જ્ઞાન લઈ લે, એટલું પાવર આવી ગયો અંદર. શરીર વૃદ્ધ છે, શિથિલ છે, મંદવાળ છે, વરસ દાડાનો બધું ભૂલી ગયા. સમ્યક દર્શન થયું એ પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમથી થાય છે. ભાષા બધી ફરી ગઈ. હવે મારો ઉપયોગ કેમ જવાનો નથી, આત્મામાં જ રહેશે મારો ઉપયોગ. તો મને સંભળાવીને કઈ ડિસ્ટર્બ નહીં કર, ખલેલ નહીં પહોંચાડ, મારા પુરુષાર્થમાં ખલેલ નહીં પહોંચાડ. એટલે એવું નથી કે શરીરને કાંઈ થાય એટલે જ્ઞાનને કાંઈ થાય, એવું તો છે નહીં. જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન, આત્માને કાંઈ થાય નહીં. અહીંયા એક આપણે જે સમસ્યા વિચારી એનો ઉકેલ છે કે જેમ સ્ફટિકના રંગો સ્ફટિકની પારદર્શકતાને પ્રસિદ્ધ કરે છે, દર્શાવે છે, એમ જ્ઞાનના ભેદો જ્ઞાનની અભેદતાને દર્શાવે છે.
અનેક પ્રતિબિંબો જ્ઞાનમાં પડ્યા, તે તેટલા તેટલા જ્ઞાનમાં ભેદો ઉત્પન્ન થયા. જેટલા ભેદો ઉત્પન્ન થયા, હજારો ભેદો ઉત્પન્ન થયા ત્યાં સુધીમાં, કેટલા જ્ઞાને કેટલા પ્રતિબિંબ ઝીલ્યા છે આપણા જ્ઞાને, પાર વગરના. અહીંથી ચુમાળની એકાશીથી જુઓ તો મુંબઈના દૂર દૂરના મકાનો, ડુંગરાઓ બધું દેખાય છે. એ અનેક ભેદોથી જ્ઞાન ભેદાણું કે ન ભેદાણું, તમારો અનુભવ તમારો થયો. જ્ઞાનમાં ઉભા થયેલા ભેદો, જ્ઞાનમાં જે ભેદો પડ્યા, એનાથી તમારું જ્ઞાન ભેદાઈ ગયું કે ન ભેદાઈ ગયું? અનેક તરંગોથી દરિયાનું પાણી ભેદાઈ જતું નથી, અનેક રૂપ થતું નથી, સળંગ એક રૂપ રહે છે. ઊંચી નીચી સપાટી ઉપર ઉપર છે, એની નીચે અમુક લેવલે જાઓ એટલે સ્થિર દળ છે, પાણીનું સ્થિર દળ છે, કોઈ કરંટ નથી, પડેલું પાણી છે, સ્થિર પાણી છે. એમ જ્ઞાનના ભેદોથી જ્ઞાન ભેદાતું નથી, પણ જ્ઞાનના ભેદો અભેદતાને પ્રસિદ્ધ કરે છે. એને એમ અહીંયા કહ્યું આચાર્ય દેવે કે અભેદતાને અભિનંદે છે. શું કહ્યું કે જ્ઞાનની હિનાધિકતા રૂપ ભેદો તેના જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. અને જો વિચારવા કરતા તે પોતાના અનુભવને તપાસીને અવલોકીને અનુભવથી સમજો કે એમ બની રહ્યું છે કે નથી બની રહ્યું, કારણ જ્ઞાનમાં જ્ઞેય અનુસાર અનેક ભેદો પડ્યા, અનેક ભેદો થયા, તેનાથી મારું જ્ઞાન ભેદાણું ભેદાઈ ગયું કે નથી ભેદાણું? નરકની પીડાઓ સહન કરી, જ્ઞાનને શું થયું? કાંઈ અત્યારે ખબર નથી એને, કેમ કે જ્ઞાન નિર્લેપ રહે છે, એનાથી સ્વરૂપ જ એનું એવું છે જ્ઞાનનું, એ એનું સ્વભાવભૂત સ્વરૂપ છે. એવું જે સ્વરૂપ છે જ્ઞાનનું, તે જ્ઞાનનું સ્વભાવભૂત સ્વરૂપ છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, અથવા જેમાં સમસ્ત ભેદ છે જ નહીં, જેમાં ભેદ થતા જ નથી, એવું જે જ્ઞાન સામાન્ય, તે આત્મ સ્વભાવભૂત જ્ઞાન છે. કેવું છે? તે આત્માના સ્વભાવભૂત જ્ઞાન છે. અને તે એવા એક જ્ઞાનનું, તે એક જ્ઞાનનું જ અવલંબન કરવું. અવલંબન કરવું એટલે હું છું એમ તેમાં હુંપણાનો અનુભવ કરવો, અને ત્યાં પોતાનું અસ્તિત્વ હોવાથી, એટલે કે હું પણ હોવાથી હું પણ આનો અનુભવ થશે પણ ખરો. શરત એટલી કે બીજેથી હું પણ ઉઠાવી લેવું, નહીતર નહીં થાય. શરીર મારું, દીકરા દીકરી મારા, જમાઈઓ મારા, ભાઈ ભત્રીજા મારા, ત્યાં સુધી જ્ઞાનમાં હું પણ નહીં થાય. એ મૂકવાની તૈયારી હોય તો આ પ્રયોગથી જ્ઞાનનો પોતાપણે અનુભવ થશે. જેને અત્યાર સુધી પોતાના કરીને જોયા છે, નજર બદલીને પારકા તરીકે જોતા જોવાનો પ્રયોગ કરી અને જોવો, પ્રયોગ કરીને જોવો, વિચાર કરીને નહીં, સાક્ષાત પ્રયોગ કરીને જોવો, તો જ જ્ઞાન સામાન્યમાં હું પણ છે એનો અનુભવ થશે. હું પણ નથી એને કલ્પના કરીને હું પણ આનો અનુભવ નથી કરવાનો, હું પણ છે એનો અનુભવ કરવાનો છે. છે છતાં અનુભવ નથી થતો, કેમ કે કલ્પનાથી બીજે સ્થાપ્યું છે. શરીરમાં રોગ થાય એટલે ઢીલા પડી જવાની વાત છે નહીં, બળવાન થવાની વાત છે. અને એવી જ્ઞાન દશા સુભાગભાઈએ પ્રાપ્ત કરી એ આપણી નજર સામે દાખલો છે. એમનો જે છેલ્લો પત્ર એમણે લખાવ્યો છે કૃપાળુદેવ ઉપરનો વાંચવા જેવો છે. ફળાક દેહ ને આત્મા મારો જુદો પડી ગયો છે આપની કૃપાથી. શું લખે છે? આપની કૃપાથી છે પોતાના પુરુષાર્થે, પણ વિનયથી પત્ર તો પોતાના ગુરુને તો વિનયથી લખે ને. આપની કૃપાથી આ દેહ ને આત્મા ફળાક બે ફાળની જેમ જુદો પડી ગયો છે અને હવે સહજ એમ જ દશા રહી છે મારી. હવે દેહ રૂપે મને અનુભવ નથી થતો મારો. એટલે એક થઈ શકે છે અનંતા જીવોએ એ પ્રકારનો પુરુષાર્થ કરી અને ભવભ્રમણનો નાશ કર્યો તો પોતે પણ કરી શકે છે. એ પણ આપણા જેવા જ જીવો હતા. આપણે તો એમના જેટલી કઈ પ્રતિકૂળતા નથી, સૌભાગભાઈ જેવી કોઈ પ્રતિકૂળતા નથી, તો પણ એમણે એ પુરુષાર્થ કર્યો. એમ એથી વધારે સારી પરિસ્થિતિમાં કેમ ન થાય? જે મહત્વનો વિષય આપણે કાલે છેલ્લે છેલ્લે ચાલ્યો હતો એની વાત આ છે કે જ્ઞાનના ભેદો જ્ઞાનના સ્વભાવને ભેદતા નથી, ઉલટાના અભેદ સ્વભાવને દર્શાવી રહ્યા છે. નજર જોઈએ અભેદને જોવાની નજર જોઈએ તો ભેદોથી અભેદ જણાશે, સીધો અભેદ જણાશે પણ નહીં, ભેદથી જ અભેદ જણાય. સિદ્ધિ તો કલ્પના કરવી પડે અને અહીંયા ભેદ પ્રત્યક્ષ છે એના ઉપરથી અભેદ પણ પ્રત્યક્ષ થાય. સ્ફટિકના દ્રષ્ટાંતે માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું એકનું અવલંબન કરવું, માટે અભેદ જ્ઞાનનું અવલંબન કરવું એમ સાદી વાત નહીં કરતા. આત્મ સ્વભાવભૂત એવું જે આ જ્ઞાન છે, આ જ્ઞાનને કેવું કહ્યું? એ તો આત્માનું સ્વરૂપ જ એવું છે, એનું અવલંબન કરવું એટલે હું પણ એનો અનુભવ કરવો, પોતા સ્વરૂપે એનો અનુભવ કરવો, સ્વપણે અનુભવાતું આવું અભેદ જ્ઞાન તે જ આત્મા છે. એવી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. અને જ્યાં જ્યાં આત્માની અનુભૂતિ કહી છે ત્યાં જ્ઞાનની જ અનુભૂતિ કહી, ઠીક એ આત્માની અનુભૂતિ કહી છે એ વાત આચાર્યશ્રીએ 13મા કળશમાં 13મા શ્લોકમાં એ વાત કરી છે. આત્માનુભૂતિ ઇતિ જ્ઞાનાનુભૂતિ, આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે અને જ્ઞાનાનુભૂતિ છે તે આત્માનુભૂતિ છે એમ ખરેખર જાણીને કિલ બુદ્ધવા એમ કરીને ખરેખર એમ જાણીને આત્માથી આત્મામાં પ્રવેશ કરવો, આત્મના આત્મની નિવેશ આત્માથી આત્મામાં પ્રવેશ કરવો, બહુ સારો છે. 13 નંબરનો કળશ છે, 15મી ગાથા પહેલાનો આ કળશ છે. આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મિકાય, આત્માનો અનુભવ છે એ શુદ્ધ નયાત્મક છે, શુદ્ધ નય દ્વારા જ આત્માનો અનુભવ થાય છે. જ્ઞાનાનુભૂતિ યમેવ કિલેતિ બુદ્ધવા, અને એને જ્ઞાનાનું અનુભૂતિ જ્ઞાનની અનુભૂતિ ખરેખર જાણીને આત્માનમ આત્મની નિવેશ્ય આત્માથી આત્મામાં પ્રવેશ કરીને આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને નિવેશ્ય મનો અર્થ નિશ્ચળ સ્થાપીને સુનિષ્કંપમ સુનિષ્ક પ્રકંપમ સ્થિર થઈને એકોસ્થી નિત્યમ અવબોધ ઘન સમંતા, હું મારા પ્રદેશે નિત્ય બોધનો અવબોધનો જ્ઞાનનો ઘન છું એમ દેખો, સદા સર્વ તરફ એ જ્ઞાન ઘન હું આત્મા છું એમ દેખું એમ અનુભવ કરો. જેમ મીઠાની ગાંગડીના એક એક રજમણમાં ખારો રસ ભર્યો છે, મીઠાનો ગાંગડો હોય એના એક એક કણમાં ખારો રસ ભર્યો છે એમ આત્માના એક એક પ્રદેશે ઘનિષ્ઠ જ્ઞાન એટલે અનંતુ જ્ઞાન ભરેલું છે. કેટલું અનંતુ જ્ઞાન ભરેલું છે, અનંતુ સુખ ભરેલું છે એમ દેખું. આપણે ત્યાં પ્રશ્ન ચાલે છે કે આત્માનો અનુભવ પ્રમાણ જ્ઞાનમાં થાય કે નય જ્ઞાનમાં થાય, આ પ્રશ્ન ચાલે છે. આપણે ફોન કર, આવી વાત છે બાબતમાં વિદ્વાનો વચ્ચે, પણ આયા તો શુદ્ધ નયાત્મિક કીધો અને 144 માં પ્રમાણ કર્યો તો સ્વાનુભવ શુદ્ધ નયાત્મક પણ છે અને જ્યાં નય હોય ત્યાં પ્રમાણ તો હોય ને, હોય જ, નય હોય ને પ્રમાણ ન હોય એવું કઈ બને નહી. માટે નય થી ગયો તો નય થી પણ છે ને પ્રમાણ થી ગયો તો પ્રમાણ થી પણ છે. પણ હું નય થી માનું છું એટલે હું પ્રમાણ ન માનું, મારે નય નો શુદ્ધ નય નો જ પક્ષ કરવો, હું પ્રમાણ ને માનું છું એટલે પ્રમાણ નો પક્ષ કરવો ને એમાં નય ને ન માનું. પક્ષાંતિકરણ થયું એટલે પ્રમાણ થઈ ગયું અહિયાં, તો કે નય ની વાત નહી કરો કે ભાઈ નય થી પણ છે અને પ્રમાણ થી પણ છે અને એની આ કળશ છે 13મો કળશ, આત્માનુભૂતિ શુદ્ધ નયાત્મિક છે એમ અમૃતચંદ્ર આચાર્ય કહે છે. તો જ્યાં જે અપેક્ષા કહી હોય તે સમજવી જોઈએ, કોઈ વાતનો સર્વથા એકાંત કરવા યોગ્ય નથી. તેના અવલંબન થી જ નિજ પદ ની પ્રાપ્તિ થાય છે, કેવી રીતે જ્ઞાનના સ્વભાવભૂત જ્ઞાનનો અવલંબન લેવામાં આવે તો નિજ પદની એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિ થાય છે એટલે અનુભવ થાય છે, અને આત્મા આત્મપદની પ્રાપ્તિ થવાથી નિજ પદની પ્રાપ્તિ થવાથી ભ્રાંતિનો નાશ થાય છે. હું ફલાણો ફલાણો છું એવી ભ્રાંતિ થઈ છે અંદર, અને આવા આવા પ્રકારના સંયોગ વાળો છું એ પણ જીવની ભ્રાંતિ છે, એ ભ્રાંતિનો નાશ થઈ જાય છે. આચાર્ય દેવ પોકારી પોકારીને કહે છે કે ભાઈ તું એક આત્મા છો, તું જ્ઞાન સ્વરૂપી આત્મા છો, અને જ્ઞાન સ્વરૂપી આત્મા હોવાથી તું તારા જ્ઞાન સ્વરૂપનો અનુભવ કર ને. જ્ઞાન સ્વરૂપ
આત્માનો લાભ થાય છે એટલે આત્માના સુખ શાંતિ અને આનંદનો લાભ થાય છે. અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. અનાત્મા એટલે રાગાદી ભાવ, એ બધા અનાત્મા છે. જેટલા પણ રાગ દ્વેષનો આદિ વિકાર વિકારી ભાવો છે એ બધા અનાત્મ ભાવ છે, તેનો નાશ થાય છે. પરિહાર એટલે નાશ થવો, અને એમ થવાથી આવો આત્માનુભવ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. પ્રકૃતિ જે આત્મા ઉપર ચડી બેસે છે એ પરિસ્થિતિ નથી આવતી. પ્રકૃતિ હાવી થઈ જાય છે આત્મા ઉપર, અને પોતે કંટ્રોલ ગુમાવી બેસે છે, એ પછી નહીં થાય. એમ પછી જ્ઞાન જોરાવર થઈ ગયું. પ્રકૃતિ જોરાવર થાય તો આત્મા દબાઈ જાય, અને આત્મા બળવાન થાય તો પ્રકૃતિ દબાઈ જાય. બાકી પ્રકૃતિની કોઈ દવા નથી, પ્રાણને પ્રકૃતિ હારે જાય, પણ કોને? અજ્ઞાનીને. જ્ઞાનીની નહી, જ્ઞાની તો પ્રકૃતિ ઉપર વિજય મેળવે છે, એની પ્રકૃતિ જોર ખાતી નથી. જોરાવર થઈ શકતી નથી, કેમ કે એનો અનુભાગ તૂટી ગયો, વિભાવનો રસ તૂટી ગયો. કોઈ પણ પરિણામની શક્તિ, કોઈ પણ પરિણામો શુભ અશુભ કે શુદ્ધ, ત્રણ જાતના પરિણામ છે, એ પરિણામની શક્તિ તે પરિણામના રસમાં છે. મુમુક્ષુની ભૂમિકામાં અવલોકનના પ્રયોગથી રસ તોડવાનો પ્રયોગ ચાલુ થઈ ગયો. અવલોકન ભેદ જ્ઞાન, અને જ્ઞાન દશામાં તો ઘણો રસ તોડી નાખ્યો, પછી જ્ઞાન દશા થઈ. નિર્જરાધિકારમાં એ તો સમજાવે છે જ્ઞાનીના પરિણામ નિરસ છે, એટલે શક્તિ નથી. કર્મ જોરાવર થઈ શકતો નથી, અનુભાગ તૂટી ગયો, રસ તૂટી ગયો. રાગ દ્વેષનો ઉત્પન્ન થતા નથી, રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. જે પ્રકારના થતા હતા આનંદાનો મંદિરના તેવા અલ્પ છે, એની અહીં ગણતરી નથી. અને રાગ દ્વેષ મોહ વિના ફરી કર્મ આશ્રવતું નથી, એટલે એનું આગમન થતું નથી. રાગ દ્વેષ મોહના નિમિત્તે કર્મનો આશ્રવ હતો, એ કર્મ આશ્રવ તો બંધ થઈ ગયો, અને આશ્રવ વિના બંધ નથી. બંધ તો આશ્રવ પૂર્વક છે, માટે આશ્રવતું નથી કર્મ, એટલે કર્મનો બંધ પણ નથી, એટલે જ્ઞાની બંધાતા નથી. પૂર્વે જે બંધાયેલું કર્મ છે એ ભોગવાઈ થતું નિર્જરી જાય છે, એ તો ઉદય આવ્યો ભોગવાઈ ગયું, કહે તો જ્ઞાની ને કે અજ્ઞાની ને બધાને ઉદયમાં આવેલું કર્મ તો ખરવા આવ્યું છે, વિપાક આપીને ખરી જાય છે. પણ એ ઉદયના કાળે જીવ સ્વરૂપમાં સાવધાન હોય તો ફરીને કર્મ આશ્રય નહીં ને બંધ થાય નહીં, અને ઉદયમાં સાવધાન હોય તો ફરીને કર્મ આશ્રવીને બંધાય. બંધ અને મોક્ષ નો આટલો સંક્ષેપ છે. કર્મ નિર્દરી જાય છે, સમસ્ત કર્મ નો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. અને જયારે બધા જ કર્મ એ રીતે નિર્દરી જાય, નવા કર્મ આવતા બંધ થઈ જાય, અથવા નાશ ઘણા કર્મ નો થાય અને નવો આશ્રવ બહુ અલ્પ થાય, તો પણ ક્રમે કરીને એ બધા કર્મ નો ક્ષય થઈ જાય અથવા સર્વથા નાશ થઈ જાય. આવું જ્ઞાન ના અવલંબન નું મહાત્મ્ય એટલે ફળ છે. જ્ઞાન નું અવલંબન લેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય, નિર્જરા થઈને મોક્ષની પ્રાપ્તિ થાય એવી એની મહત્તા છે. બહુ અલ્પ એટલે અનંતાનું ગુણ થઈ ગયું હજી ચોથા ગુણ સ્થાને જ્ઞાન દશા થઈ ત્યારે અનંતાનું મંદિરનો આશ્રવ ગયો. પછી હજી બાકીના જે ત્રણ રહ્યા એનો આશરો છે, પણ એના અલ્પ સ્થિતિ અનુભાગ છે. એટલે એ ભાવમાં પણ ઉદયમાં આવી જાય, કારણ વધારે લાંબી સ્થિતિ ન એની હોય એવી પરિસ્થિતિ હોય છે. એટલે એનો અનુભાગ એટલે રસ પણ ઓછો હોય છે, ફળદાન શક્તિ પણ અલ્પ હોય છે, સ્થિતિ પણ અલ્પ હોય છે. અગાતીની સ્થિતિ મોટી પડે છે, દેવનું આયુષ વગેરે પડે તો એ સ્થિતિ લાંબી પડે છે, પણ ઘાટીની સ્થિતિ અલ્પ હોય છે. ભાવાર્થ કર્મના સૂક્ષ્મ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કઈ જ્ઞાન સામાન્ય ને અજ્ઞાન રૂપ નથી કરતા. માણસ એમ કે છે ને જોયાનું ઝેર છે, ખબર પડી કે આમ થયું છે પછી પરિણામમાં હલચલ ઉભી થાય છે, ખબર જ ન હોય તો જે જ્ઞાન ને ખબર પડે છે જ્ઞાન નો નાશ કરી નાખો કે ખબર જ ન પડે જડ થઈ જવું, એમ નથી. જ્ઞાન ને કેળવવું જોઈએ કે ખબર પડે તો પણ કઈ હલચલ થાય નહીં. એનો વૈજ્ઞાનિક પ્રયોગ બહુ સારો છે. જ્ઞાનમાં ખબર પડે એટલે જ્ઞેય જણાય તો પણ પોતાને કાંઈ ન થાય એનો વૈજ્ઞાનિક પ્રયોગ બહુ સારો છે. કે જો તને જે ખબર પડે છે ને એ જ્ઞાનના વિશેષો જ્ઞાન વિશેષ છે ત્યાં ખબર પડે છે. પ્રતિબિંબની પહોંચ જ્ઞાન સામાન્ય સુધી નથી. જ્ઞાન વિશેષ છે એ પ્રતિબિંબ ને ઝીલે છે, જ્ઞાન સામાન્યમાં કઈ નથી થતું. બસ એક જ પર્યાય ના બે અંગ છે, જ્ઞાન સામાન્ય જ્ઞાન વિશેષ. તો તારું જે ત્રિકાળી સ્વરૂપ છે ત્યાં તો એની પહોંચ હોય જ ક્યાં છે, તો જ્યાં એની પહોંચ નથી ત્યાં એ શું કરે? જ્ઞાન વિશેષ ને ગૌણ કરવાની કળા છે, એ ટેકનિક છે, એટલી છે કે જ્ઞાન વિશેષ ને ગૌણ કરવું, જ્ઞાન સામાન્ય ને મુખ્ય કરવું.
દ્રષ્ટાંત એ જ રીતે કે આપણે ઘરે 150 માણસની રસોઈ બનાવી, 100 માણસની રસોઈ હોય ત્યારે પેલા પીરસા પેલા ચાખી લેવું જોઈએ. હવે એક ચમચા જે ચમચી ઉપર સેમ્પલ લઈ છે આપણે દાળનો શાકનો, અને તપાસી લઈ છે કે નહીં, મીઠું બરાબર છે, મરચું બરાબર છે, ખટાશ બરાબર છે, ગળપણ બરાબર છે. પછી બહુ ચોકસાઈ કરવી હોય તો 2-3-4 વાર ચાખવું પડે. પહેલી વખત ચાખે ત્યારે મીઠું જોઈ લે, એ ખારો પણ ઓછું હોતું નથી ને. બીજી વખત ચાખે ત્યારે મરચું જોઈ લે કે તીખું ઓછું હોતું નથી ને. હવે જ્યારે ખારું જોવે છે ત્યારે તો ત્યાં તીખાનો સ્વાદ ત્યાં છે, તો તીખાને ગૌણ કરે છે કે નહીં, અને તીખું જોવે ત્યારે ખારાને ગૌણ કરે છે કે નહીં, ત્યાં ત્યાં છે. બે એક જ સેમ્પલમાં છે તો બે ની ઉપસ્થિતિ બે ની છે, પાછે છતાં એકની મુખ્યતામાં બીજાને ગૌણ કરે છે કે નહીં જ્ઞાનમાં. હવે તપાસો તમારા અનુભવને કે તમે કેવી રીતે પ્રક્રિયા કરો છો, તમે ઉદ્દેશ ધારણ કરો છો કે આ વખતે એટલી ખારાશ જોવી છે. જ્ઞાનમાં શું કરો છો તમે? ઉદ્દેશ ધારણ કરો છો એટલી ખારાશ જોવી છે, બીજી વખત એટલી તીખાશ જોવી છે. મરચું તપાસવાનું, મરચું ઓછું હોતું નહીં, રસોઈ કરનારે રસોઈ કરી છે, તમારી હાજરી છે નહીં, એ વખતે મીઠું આગળી ગયું છે, ખબર તો પડે એવું નથી કેટલું નાખ્યું છે. વળી કેટલાક મસાલા એવા છે કે એકબીજાના સ્વાદને દબાવે છે, ખટાશ ખારાશને દબાવે છે, એટલે એ પછી ખટાશ કેટલી નાખે છે એ ખબર નથી. ખબર કેમ પડે? કે તમને ચાખતા આવડે તો, ચાખવામાં તમારી પરખ હોય તો, અને એ પરખની અંદર તમે ઉદ્દેશને જોવો છો. એને જોવો છો? ઉદ્દેશને જોવો છો. તેવું હીરાના હીરામાં એવું છે, જવેરી છે એ હીરાને સમગ્ર રીતે જુએ ત્યારે સૌથી પહેલા એની લાઈટ, એનું તેજ જુએ છે કે આ પથ્થરમાં તેજ કેટલું છે. ખોટા હીરામાં તેજ હોય નહીં એક પણ, સાચો હીરો હોય એમાં ઓછું ઓછું તેજ હોય, અને એની પથ્થરની ક્વોલિટી ઉપર છે. અને બહુ સારી ક્વોલિટીનો પથ્થર હોય તો પણ અંદર ડાઘ હોય તો એના તેજને દાબે. હવે સમગ્ર રીતે જુએ ત્યારે તેજ જુએ, તેજની સામે વિરોધ એનો ડાઘ છે કે નહીં એ જુએ, બિનડાઘી છે કે ડાઘવાળો છે, ડાઘમાં પણ ડાર્ક છે કે માઇલ્ડ ડાર્ક છે, આછો ડાર્ક છે, પછી એના પહેલ એક સરખા પડેલા છે કે નહીં, એની ત્રિકોણી આકૃતિ એક સરખી સાઇઝની છે કે એક જગ્યાએથી વધારે લાંબો છે, એક ખૂણેથી 3 ખૂણામાંથી, એના પેર બધા એક સરખા પડેલા છે કે એની અંદર ભૂલ થઈ હોય તો એનું જે તેજના કિરણો ઉઠવા જોઈએ સરખા ન ઉઠે. એમ બધા પાસાથી તપાસે છે અને એની પરખ કરીને એની કિંમત આંકે છે. તો એ દરેક વખતે જ્ઞાન ઉદ્દેશને ધારણ કરે છે. એમ હવે જ્ઞાન પોતામાં ને પોતામાં પોતાની તપાસ કરવામાં ઉદ્દેશ ધારણ કરીને જોવે તો જ્ઞાન સામાન્યને જોવે તો ત્યાં જ્ઞાન વેદન છે,
અને ત્યાં કોઈ જ્ઞેયનું પ્રતિબિંબ નથી. એ વાત આચાર્ય દેવે 49મી ગાથાની ટીકામાં કરી છે. 49મી ગાથામાં તે 6 બોલ લીધા છે. અરૂપ છે, અગંધ છે, અરસ છે, અવક્તવ્ય છે. એ 6 બોલમાં 6 બોલમાં 5મો બોલ એનો છે 49મી ગાથામાં. સકળ વિષયોના વિશેષોમાં સાધારણ સામાન્ય લીધું, અનેક ભેદો વિશેષો એટલે જ્ઞાનના અનેક ગુણોના સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી જે સાધારણ છે તે સંવેદન પરિણામ રૂપ છે અને તે આત્મ સ્વભાવભૂત છે. તે કેવળ એક સ્પર્શ વેદના કે રસ વેદના પરિણામને પામીને રસને કે સ્પર્શને વેદતો એટલે અનુભવતો નથી, એવું આત્માનું સ્વરૂપ છે, સ્વરૂપ દર્શાવે છે. બધા ભૂલથી આત્માનું સ્વરૂપ દર્શાવે છે એ વાત 49મી ગાથાના 5મા બોલની ટીકામાં લીધું છે. અહીંયા ભાવાર્થમાં એ કહ્યું કે કર્મના ક્ષોભસમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કઈ જ્ઞાન સામાન્યને અજ્ઞાન રૂપ નથી કરતા, પોતા જ્ઞાનને પ્રગટ કરે છે. જો પોતામાં ને પોતામાં જ્ઞાન સામાન્યને જોવાનો ઉદ્દેશ ધારણ કરીને જોવે ને તપાસે તો બરાબર જ્ઞાન વેદન માલુમ પડે છે, નહીતર જ્ઞાન વેદન માલુમ પડતું નથી. એ ઉલટા જ્ઞાન અભેદ જ્ઞાનને પ્રગટ કરે છે. માટે ભેદોને ગૌણ કરી એક જ્ઞાન સામાન્યનું અવલંબન લઈ આત્માનું ધ્યાન કરવું. જો જયચંદ્રજી પંડિતે એક વિશેષ વાત શું કરી, આત્માના ધ્યાનની વાત કરી. જો તમે ધ્યાન કરતા હો તો આ રીતે ધ્યાન કરવું, નહીતર ધ્યાનનો વિષય જરા સિક્રેટ છે અને લોકો પૂછે છે કે ધ્યાનમાં કરવું શું, કેમ કે ગુરુગમ વિના જ્ઞાન તરંગરૂપ થઈ પડે છે, સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. કૃપાળુદેવે લીધું ને 128માં ગમ વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંતની વાત અંતની વાતમાં સંત વિના અંત પમાતો નથી અને સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે, એવા કેટલાક સૂત્રો લખ્યા છે. તો ધ્યાનમાં શું કરવું, તો અહીંયા આચાર્ય દેવે એ વાત સ્પષ્ટ કરી કે જ્ઞાનના ભેદોને ગૌણ કરીને એક સામાન્ય જ્ઞાન સામાન્યનું અવલંબન લઈને આત્માનું ધ્યાન કરવું. તેવા આત્મ ધ્યાનથી સર્વ સિદ્ધિ થાય છે. ત્રણ લીટી લખી છે જયચંદજીએ, પણ એક વાત વિશેષ કાઢી ટીકા કરતા કરતા એક વાત વિશેષ કાઢી એમણે, આ રીતે ધ્યાન કરવું. જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદનને આવિર્ભૂત કરતા કરતા સ્વરૂપને લક્ષ્યમાં રાખીને સ્વરૂપનું ધ્યાન કરવું. સ્વરૂપ લક્ષ્ય જ્ઞાન વેદનને આવિર્ભૂત કરતા કરતા સ્વરૂપની ભાવના ભાવવી. એ ધ્યાનનો વિષય છે.
ચંચળતા ઘટે, પ્રયોગાત્મક વિષય છે. પ્રયોગાત્મક વિષય છે એમ કહેતા પ્રયોગથી વધારે સમજાય એવો વિષય છે. સાંભળીને વધારે સમજાય એવો નહીં, પણ પ્રયોગથી વધારે સમજાય એવો વિષય છે. પણ એ ભૂમિકામાં આવે એની વાત છે, સર્વસામાન્ય માટે ધ્યાનનો વિષય નથી. ખાસ કરીને મુમુક્ષુની ભૂમિકામાં ધ્યાનનો વિષય નથી. મુમુક્ષુને જે ધ્યાન લોકો કરાવે છે કે આમ ધ્યાન કરો તેમ ધ્યાન કરો, એ કલ્પનાએ ચડવાની વાત છે. ભાવ ભાગ થાય કે જે ભાવ ભાષણથી સ્વરૂપ લક્ષગત થાય છે, લક્ષણથી એ સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી અનુભવ આવશે, તે વેદન પકડીને વેદનના આધારે સ્વરૂપ લક્ષ થયું પછી ધ્યાનનું પ્રેક્ટિસ કરે તો ધ્યાનમાં આગળ વધી શકે, ચંચળતા ઘટાડી શકે, નહીતર ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. કલ્પના કરશે, અનેક તરંગો ઉઠશે, વિકલ્પે ચડી જશે, વિકલ્પમાંથી કલ્પનાએ ચડી જશે અને ગૃહિત મિથ્યાત્મા આવી જશે. પછી એ જ વિષય ઉપર બહુ સારો એક શ્લોકની રચના છે, એ 142 નંબરનો શ્લોક છે. ક્લિશ્યતાં સ્વયમેવ દુષ્કરૈતરૈહિ મોક્ષેન મુખૈહિ કર્મભિઃ ક્લિશ્યતાં ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્રમ સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપિ પ્રાપ્તુમ ક્ષમંતે નહિ. શું કહે છે? ક્લિશ્યતાં એટલે દુઃખી થવું હોય એટલા થાવ એમ કહે છે. ક્લેશ પામીને થવું હોય એટલા થાવ તમે. સેનાથી? મોક્ષથી પરાંગમુખ એવા કર્મો એટલે ક્રિયાઓ વડે. ઘણા જીવો તો અતિ દુષ્કર ક્રિયાઓ કરે છે તપની. કેવી છે? પુણ્યબંધને કરનારી. અને પુણ્યબંધને કરનારી હોવાથી મોક્ષથી પરાંગમુખ એટલે વિરુદ્ધ છે. બંધ કરે ને, બંધ તો મોક્ષથી વિરુદ્ધ છે. કે કોઈ જીવો અતિ દુષ્કર મોક્ષથી પરાંગમુખ એવા કાર્યો કર્મો કરી ક્રિયાઓ કરીને સ્વયમેવ ક્લેશ પામો તો પામો, તમારી મેળે દુઃખી થતા થવું હોય તો થાવ, અમે શું કરશું? જ્ઞાનીઓ કે અમે શું કરીએ? વાતને તો કઈ તમે મોક્ષ થવાની હિંમતતા નથી, બંધ કરે જ આવશો. અનેક પ્રકારની ક્રિયાઓ કરીને બંધ તો કરો છો, અને કેટલાક કોઈ જીવો આમાં બે પ્રકારના લીધા છે. એક અજૈન લીધા છે કે જે જીનાજ્ઞામાં માનતા નથી, જીનેશ્વર દેવને માનતા નથી. એ લોકો પણ ઘણી કઠિન ક્રિયાઓ કરે છે. અમે તો નાનપણમાં અમારા મંદિરમાં ખાખી બાવાઓને તપ કરતા જોયેલા, બળબળતા ઉનાળામાં 11 વાગે એને તપની શરૂઆત કરે, 11 વાગે તડકો તપે ને, સવારમાં થોડો તડકો ધીરો હોય ત્યારે નહીં, 11 વાગે એટલે છાણાનું કુંડાળું કરે અને બધા છાણા સળગાવે, એટલે ચારે કોર અગ્નિનો તાપ કરે, ઉપરથી સૂર્યનો તાપ હોય, કેવો ચામડી ફાડી નાખે એવો, અને તોય ફરતો અગ્નિનો તાપ કરે, અને 11 થી બપોરના 4 વાગ્યા સુધી ધોમ ધપતો હોય ત્યાં સુધી 5-5 કલાક, 6-6 કલાક, કોઈ ઊંધા માથે રહીએ, કોઈ ઉભા રહીએ, કોઈ એક પગે ઉભા રહીએ, કોઈ પદ્માસને રહીએ, એમ જુદા જુદા આસન કરે, શીર્ષાસન કરે, 5-5, 6-6 કલાક ખાવા પીવાનું બંધ નહીં, પછી સાંજે નાહે અને પછી રાત્રે ખાય, એ લોકોને રાત્રિ ભોજનનો કઈ સવાલ નથી, એ સાંજે નાહે, થોડી પછી કઈ કસરત કરવી પડે, કેમ કે એક જ આસનમાં એક ધારા રહ્યા હોય ને, થોડી ઘણી કસરત કરે, નાય એમ કરે, ત્યાં રાત પડી જાય, રાત્રે ખાય દૂધપાક ને માલપુવા, ખોરાક એવો જોઈએ, પાછો બહુ ખાઈ શકે, શરીરના મજબૂત માણસો હોય છે, તો કે કોઈ એવી કઠિન ક્રિયા કરીને ક્લેશ પામવું હોય તો પામો જીન આજ્ઞા સિવાય, એટલે એ જીનને જીનેશ્વરને માનતા નથી. બીજા કોઈ જીવો મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુધી તૂટી મરતા થકા ક્લેશને પામો તો પામો. મહાવ્રત છે, જૈનમાં મહાવ્રત છે, પંચ મહાવ્રત ક્યાં છે, જૈન મુનિને છે, એટલે એ જીન આજ્ઞા પ્રમાણે કરે છે, પંચ મહાવ્રત જીનાજ્ઞા પ્રમાણે પાળે છે અને તપ કરે છે, તો કે તૂટી મરો નહીં કે આચાર્યદેવ શું કહે છે, પરંતુ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, નિરામય પદ છે, ક્લેશ વિનાનું છે, ઉપદ્રવ વિનાનું પદ છે, અને સ્વયં સંવેદ્યમાન છે, જે પોતે પોતાની મેળે જ વેદન ગોચર છે, વેદનમાં આવી રહ્યું છે, એવું આ સ્વભાવભૂત જ્ઞાન તો, એવું આ સામાન્ય જ્ઞાન તો, જ્ઞાન ગુણ વિના એટલે અનુભવ કર્યા વિના કોઈ પણ રીતે કોઈ જીવ પ્રાપ્ત કરી શકતા નથી. આ શબ્દાર્થ થયો, પણ બહુ સરસ એમાં વાત લીધી છે. જીવ સમજ્યા વિના ગમે એટલો પરિશ્રમ કરે, એ પરિશ્રમ સાર્થક થતો નથી. થોડું પણ સમજીને યથાર્થ કરવું, ભલે થોડું થાય એનો વાંધો નથી, પણ યથાર્થ સમજણ કરીને કરવું, એવી ભગવાનની આજ્ઞા છે, જીનેશ્વર દેવની એવી આજ્ઞા છે, અને એમની આજ્ઞા અનુસાર ચાલવું. આજ્ઞાને ઉલ્લંઘન કરીને ચાલવું નહીં, અને આજ્ઞાની ઉપેક્ષા કરીને પણ ચાલવું નહીં. ઉપેક્ષા કરશો તો ઉલ્લંઘન થઈ જશે, એટલે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે એવું આ જ્ઞાન, જ્ઞાન ને શું કીધું, સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, સામાન્ય જ્ઞાન છે એ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે એમ કે છે, જે સ્વયં સ્વસંવેદ્યમાન છે એવું આ જે જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન છે એ સાક્ષાત મોક્ષ સ્વરૂપ જ છે. એનો અનુભવ કર્યા વિના કોઈ જીવ મોક્ષને પામતા નથી, ગમે તે કરે તો પણ મોક્ષને પામતા નથી. કોણ લખે છે આ? દિગંબર મુનિ જંગલમાં ગયા પછી મહાવ્રત પાળતા પાળતા લખે છો, પછી એવું નથી કે મારે કઈ કરવું નથી એટલે હું ઉડાડું. એમ કે ભાઈ તમારે કઈ તપ કરવું નથી ને એટલે તમે તપ ની વાત ને ઉડાડો છો, એવું નથી. આ જે દિગંબર આચાર્યો છે હજારો વર્ષ પહેલા થઈ ગયા, અમૃતચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા થયા, 900 વર્ષ પહેલા ના 1100 વર્ષ થઈ ગયા. કુનકુંડાચાર્ય પછી 900 વર્ષ થયા, 1100 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય થયા. દીક્ષા લઈને જંગલમાં રહેતા હતા અને પંચ મહાવ્રત નું પાલન કરતા હતા. એમણે આ વાત કરી છે કે મહાવ્રત કરી કરીને તૂટી મરને તૂટી મરને તો મોક્ષ નહીં થાય. જ્ઞાન સામાન્યથી સ્વાનુભવમાં આવતો પછી મોક્ષ તપ કરવાની વાત છે. એટલે તપનું ગુણસ્થાન 6 લીધું, આંશિક તપનું ગુણસ્થાન 5 લીધું અને સ્વસંવેદન 4 ગુણસ્થાનથી શરૂ થયું. ક્યારથી થયું? ચોથા ગુણસ્થાનથી શરૂ થયું. એનો ક્રમ છે. સ્વસંવેદનથી આત્માનો સ્વાનુભવ કર્યા વિના જો તમે વ્રત તપ કરો તો પુણ્ય બાંધી અને બંધાવ જન્મ મરણ થી કઈ છૂટી શકો નહીં. પુણ્ય પાપના ચક્કરમાં જન્મ મરણ ચાલે છે, એ ચાલવાના. મોક્ષ પણ